श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट, श्री पर्युषण महापर्व संवत 2052, श्री आत्मसिद्धि दशानिका महोत्सव संपूर्ण आत्मसिद्धि स्वाध्याय प्रवचन क्रमांक 1, विषय सूत्र श्री आत्मसिद्धि ग्रंथ गौरव, पूज्य श्री सौभाग्य भाई तथा पूज्य श्री लघुराज स्वामी पत्र संदर्भे स्वाध्यायकार श्री वसंत भाई खोखाणी।
बिंदु संयोक्तम् नित्यं ध्यायन्ति योगिन कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
सौ वर्ष नमाणा बीती गया। 1952 ना संमत में परम कृपाणु देव श्रीमद राजचंद्र जी पर्युषण निमित्ते राड़ज, कावीठा, वड़वा, खंभात आदि क्षेत्रों में विचरता था। ते समय पूज्य सौभाग भाई सायलानी अंदर ना महामुमुक्षु कृपाणु देवना परम सखा, एमने कृपाणु देव ने एक पत्र लख्यो। पत्र में जणाव्यु के प्रभु छ पदन्या पत्रनी वाचना तो चाले छे, पण मारा जेवा अभण अने वृद्ध थी आ पत्र याद रहेतो नथी, अने आप तो कविराज छो, साक्षात सरस्वती आपनी जीभ पर बिराजमान छे, तो अमने कोई एवं काव्य अथवा पदना रूप में आ पत्र आपो ने, जेथी करीने अमे खाटला में पड़ा पड़ा पण आ आत्मानु रटन करी शकीए। 1950 साल में 6 पदनो पत्र परम कृपाणु देवे पूज्य मुनिराज श्री लघुराज जी स्वामी ने लखेलो, कारण के मुनिश्री की मागणी हती कि 10 महीना थया ताव रहे छे, हवे आ देह टकी शके एवं जणातु नथी, अने संकेत वगर जो मरी जईशु देह छूटी जशे तो हे प्रभु अनंत काल में आवो जोग थवो विकट छे, माटे कंईक अमने आत्माना ओळख थाय, प्रतीति थाय, संकेतनी प्राप्ति थाय, એવું સાધન લઈને અમે જઈએ તો કંઈક કૃપા કરો. મુંબઈથી પરમ કૃપાળુ દેવે આ 6 પદનો પત્ર પૂજ્ય મુનિશ્રીને લખ્યો અને એ 6 પદના પત્રની એક નકલ સૌભાગભાઈ પાસે એકાદ વર્ષ પછી ગઈ. એના સંદર્ભની અંદર સૌભાગભાઈએ આ વાત મૂકી. પરમ કૃપાળુ દેવ 1952 ની અંદર એ ફરતા ફરતા ત્યાંથી ખંભાતથી આણંદ આવે છે. આણંદમાં આસો સુદ એકમના દિવસે મૂળ માર્ગ સાંભળો જીનનો રે એની રચના કરે છે. અદ્ભુત પદ જિનેશ્વર પ્રણીત શાશ્વત માર્ગ શું છે? સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રનું સ્વરૂપ શું? એ પદ બહુ ટૂંકાની અંદર 11 ગાથાઓની અંદર લખાઈ ગયું અને મનમાં ઘોલણ શરૂ થયું. આણંદથી ફરતા ફરતા પ્રભુ નડિયાદ પધાર્યા અને નડિયાદની અંદર ફરી આ વિનંતી પત્ર સૌભાગભાઈનો સાયલાથી એમને મળ્યો અને એ પત્ર વિચારણામાં છે. સાંજના સમયે ફરવા નીકળે છે. મહામુમુક્ષુ અંબાલાલભાઈ સાથે છે. સાંજનો સમય થઈ ગયો છે, સંધ્યાકાળ છે, સૂર્યાસ્ત થવા આવ્યો છે. સ્મશાનની બાજુમાં તળાવની ફાળ ઉપર ચાલતા 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 કુંભનાથ મહાદેવના મંદિરની અંદર આવે છે અને ત્યાંની એક નિર્જન ઓરડી તેમાં બેસે છે અને એકદમ જ્ઞાન સૂર્ય ઉદિત થાય છે. આમ સૂર્યાસ્ત થયો છે પરંતુ અંતઃકરણની અંદર જ્ઞાન સૂર્ય પ્રકાશમાન થાય છે. અંબાલાલ, ફાનસ લઈ આવો. કૃપાળુ દેવના આજ્ઞાંકિત અનુચર એવા અંબાલાલ તરત જ ફાનસ તૈયાર કરી અને ઉભા રહ્યા અને એની અંદર જ એ રૂમની અંદર 1.5 થી 2 કલાકની અંદર સંમત 1952 આસોવદ એકમ ના દિવસે પરમ કૃપાળુ દેવે આ આત્મસિદ્ધિનું સર્જન એકી બેઠકે 142 અદભુત ગાથા અને 2 હેતુપૂર્તિની ગાથા સહિત 144 ગાથાનું આત્મસિદ્ધિનું સર્જન લખી નાખ્યું એક જ સાથે. એની નકલ કરવી હોય તો આપણાથી 1.5 કલાકમાં નકલ નથી થઈ શકતી. આત્મસિદ્ધિની લખવી હોય બધી ગાથા ત્યારે એમણે તો એ મૂળભૂત એ તત્વનો આવો ગ્રંથ અદભુત એ લખી નાખ્યો અને અંબાલાલને કહ્યું કે આની 4 નકલ કરો. હમણાં જણાવ્યું તેમ સૌભાગભાઈ પૂજ્ય મુનિરાજશ્રી ગેલાભાઈ અંબાલાલભાઈ મોકલી દીધી અને આ આત્મસિદ્ધિ શાસ્ત્ર અવગાહના કરવા માટે એમણે મોકલ્યું. આ કાળની અંદર એક અદ્ભુત જેને કહીએ એક આશ્ચર્યનું આશ્ચર્ય એ થયું કે એક પુરુષે જન્મથી એવી પ્રકારની ઈચ્છા વ્યક્ત કરી હતી કે મહાવીરના સત્ય માર્ગનો મારે ઉદ્ધાર કરવો છે પણ સાથોસાથ એ જ પ્રકારનો કે આ મહાવીરના વિતરાગ માર્ગનો ઉદ્ધાર કરવા માટે મને સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવવો જોઈએ અને એ આવે તો આ સત્ય ધર્મને ફરીથી સ્થાપિત કરું. કાળ બળના કારણે છિન્ન વિચ્છિન્ન થયેલો જિનેશ્વરનો માર્ગ, ખંડ ખંડિત થયેલો જિનેશ્વરનો માર્ગ હું એનો ઉદ્ધાર કરું. છેદ વિચ્છેદ પામેલા માર્ગની, અખંડ માર્ગની, સનાતન માર્ગની ફરીથી સ્થાપના કરો. એ માટે જે અધિકાર પ્રાપ્ત થવો જોઈએ તે અધિકાર હજુ કર્મનું બાહુલ્ય એટલું બધું છે. ઉદયમાં આવતા એ કર્મોનો જોતા એને લાગે છે કે કદાચ આવો પ્રસંગ ઉપસ્થિત થાય ન પણ થાય. કાળ સામે નજર નાખતા અંદરથી ભાસ થાય છે. એટલે એમણે 708માં પત્રમાં લખ્યું કે નજર નાખતા આવો કોઈ પુરુષ બીજો દેખાતો નથી અને ફરી ફરીને એ ઉપયોગ પોતાના ઉપર જ આવે છે. કાળબળના કારણે ભસ્મગ્રહ જે અશુભ ભગવાન મહાવીરના નિર્વાણ સમયે જે 2500 વર્ષનો ભારત ઉપર ધર્મને આવૃત કરનારો જે ગ્રહનું આક્રમણ હતું એમાંથી ફરીથી આ માર્ગને પૂર્ણ પ્રકાશિત કરવા માટે ફરી પોતા ઉપર જ નજર પડે છે. સર્વસંગ પરિત્યાગ તો નથી, પરંતુ દશાનું એટલું બધું ઉચ્ચપણું છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. અને આ દશામાંથી આ જ્ઞાનનો સૂર્ય પ્રગટે છે. એક માધ્યમ એમણે મુમુક્ષુઓ સાથેનું રાખ્યું છે, પત્ર વ્યવહારનો. એ પત્ર વ્યવહારના માધ્યમને આ પુરુષે પકડી લીધું અને આ સત્ય ધર્મનો ઉદ્ધાર કરવા માટે થઈ અને તમામ મુમુક્ષુના પ્રતિનિધિ એવા સૌભાગભાઈએ આ વાતને ભગવાનની પાસે મૂકી દીધી. હવે તો તે પરબ્રહ્મ પ્રેમમય નિર્વિકાર છતાં પ્રેમમય પરાભક્તિને વશ છે. એ પરબ્રહ્મ ગમે તેવો વિતરાગ હોય પણ કરુણાનો સાગર છે. આ કરુણા જ્ઞાની પુરુષોની જગતના જીવો આત્મ અવસ્થાને પામે, સમાધિને પામે, અનવકાશે આખો લોક આત્મ સ્વરૂપને પામે એવો સંપ્રદાય સનાતન જ્ઞાનીઓનો, સનાતન સંપ્રદાય એવો જ્ઞાનીઓનો છે. ઋષભદેવથી માંડીને વર્ધમાન સુધીના આ બધા જ જ્ઞાની પુરુષોએ આ જ કરુણાસભર પોતાનું જીવન વિતાવ્યું છે. અને મહાત્માનો દેહ બે કારણથી વિદ્યમાન હોય છે, પૂર્વે નિબંધન કરેલા પોતાના કર્મો ખપાવવા માટે અને બીજું જગતના જીવોના ઉદ્ધાર માટે. પોતે તો પોતાના કર્મો ખપાવવાનો જબરજસ્ત પુરુષાર્થ, આત્મ પુરુષાર્થ શરૂ કરી દીધો છે. કેવળ આત્માકારતા થઈ ગઈ છે, દશા તો એવી છે કે દેહનું પણ ભાન રહેતું નથી, દેહ ભાવ દેખાડવો પાળવતો નથી. આવી દશા ઉપલબ્ધ કરી છે. કર્મો બાહ્ય ઉદયના કારણે થયા કરે છે, અમે કરતા નથી, લઈએ છીએ દઈએ છીએ, આત્મા એમાં લેપાતો નથી. આત્મ સમાધિનું અખંડપણું એથી બાધા પામતું નથી. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્મ સ્વરૂપની પૂર્ણ પ્રતીતિ વર્તતી હોવાને કારણે છે. આવો અદભુત યોગ દેહ ધારણ કરવા માટેનું પહેલું જ્યાં કર્તવ્ય છે તો પૂરું થવા આવે છે અને એમાં પુરુષાર્થ બરોબર જાગૃત થઈ ગયો છે. બીજું કામ જગતના જીવોનું કલ્યાણ. અને જગતના જીવોનું કલ્યાણ સેનાથી થાય? સર્વજ્ઞના માર્ગને પ્રકાશિત કરવાથી. તીર્થંકરનો જે માર્ગ છે, સર્વજ્ઞનો માર્ગ છે, પૂર્ણ વિતરાગે જે માર્ગને પ્રરૂપિત કરેલો છે, એ મૂળ માર્ગ જે એમણે બતાવ્યો છે જિનેશ્વર પરમાત્માએ, જેણે બધા જ પોતાના કર્મોને નામ શેષ કર્યા છે, અનંત ચતુષ્ટય જેમણે જાગૃત કર્યું છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યના જે ધારક છે, એક પણ હવે ઘાતી કર્મ જેનું વિદ્યમાન નથી, દેહ છતાં જેની દશા દેહાતીત છે, આવા પુરુષનો માર્ગ આવા પુરુષે પ્રરૂપિત કરેલો. કારણ કે જે સાક્ષાત શુદ્ધ ચેતનાને પામ્યા છે, એવા પરમ શુદ્ધ બોધ સ્વરૂપ એવા પુરુષે જે માર્ગ પ્રરૂપિત કર્યો છે એ માર્ગ સનાતન છે, એ માર્ગ શાશ્વત છે. એ જ જગતના જીવોનું કલ્યાણ કરી શકે. પૂર્ણ પુરુષના પૂર્ણ ઉદબોધનથી થયેલો માર્ગ એ જ જગતના જીવોનું કલ્યાણનો આધાર છે. આમાં અધુરપ ચાલી શકે નહીં, આમાં ઉણપ ચાલી શકે નહીં. શુદ્ધતાની જ્યાં વાત હોય ત્યાં મલિનતાના એક અંશનું પણ ત્યાં કોઈ સેડભેડ ચાલી શકે નહીં. આવી અદભુત અવસ્થા જોઈને અનંત જ્ઞાનીઓએ જે માર્ગ પ્રકાશ્યો છે તે માર્ગને પોતાને જે તીર્થંકર સાથેનું જે સામીપ્ય હતું, આ તીર્થંકર કોટીનો પુરુષ, એમણે કહ્યું કે તીર્થંકર થવાની ઈચ્છા નથી, પણ તીર્થંકરે જે કર્યું છે તે કરવાની ઈચ્છા છે અને એવું સામર્થ્ય અમે ધરાવીએ છીએ. આ કોઈ અભિમાનથી કહ્યું નથી. એને લખ્યું છે કે અમે પરમાત્મા સ્વરૂપ છીએ એ કોઈ આ પરમાત્મા પડાના અભિમાનથી અમે કહેતા નથી, પણ જગત જીવો જે જન્મ જરા મરણથી અને અનંત ભવચક્રની અંદર દુઃખિત થતા, પીડાતા, રીબાતા, અથડાતા, કૂટાતા, રઝળતા એવા જગતના જીવો કેવળ માર્ગ નહીં મળવાને કારણે ઈચ્છા તો છે સૌને પુરુષાર્થ કરવાની, સૌને મુક્તિ પ્રાપ્ત કરવાની, અનેક જીવોની અંદરથી ઝંખનાતો એ અનંત સુખને, એ પરમ સુખને પ્રાપ્ત કરવાની છે, પણ ક્યાંય સૂઝ પડતી નથી, કોઈ માર્ગ બતાવનાર નથી. અને એને કારણે જે ઝખડે છે એવા જીવોની આ દુઃખી ચિતાર જોઈ શકાતો નથી આ પુરુષથી. કરુણાના ઉભરા આવે છે. એટલે લખ્યું છે કરુણાદ્ર ચિત્તે, આ અમે માર્ગને હૃદય ચિતાર કરીને બતાવ્યો છે. આ શબ્દની અંદર આ માર્ગને ગ્રંથિત કર્યો છે. જિનેશ્વરના માર્ગને અમે અહીંયા કહ્યો છે. એમણે આત્મસિદ્ધિની અંદર આવો માર્ગ જિનેશ્વરનો, તીર્થંકરનો, સર્વજ્ઞ પરમાત્માનો સનાતન માર્ગ, શાશ્વત માર્ગ એ આત્મસિદ્ધિમાં કહ્યો છે. આ કાળની અંદર એક એવું અદભુત આશ્ચર્ય થઈ ગયું છે. જો વિચારીએ એનું મહાત્મ્ય તો આનો કોઈ પાર આવે એમ નથી. આવો યોગ આપણને થવો એ મહત પુણ્યનું કારણ છે, એક મહત ભાગ્ય છે જીવનની અંદર કે આવો યોગ આપણને થાય. આવા પડતા કાળમાં, આવા દુષ્મ કાળમાં, હળાહળ કળિયુગ, હુંડા અવસર પીણી કાળ, ભગવાન લખે છે અનેક યુગો પછી આવો કરાળ કાળ આવે, અને એ કરાળમાં, એવા કાળમાં આવા કોઈ પુરુષનો પ્રાદુર્ભાવ થવો, એટલે લખ્યું છે ચતુર્થ કાળમાં પણ ન બની શકે એવો યોગ આ કાળે બનવા યોગ થયો છે. મહાત્મ્ય સમજાવવું જોઈએ. શુદ્ધ વિતરાગનો માર્ગ, એને ઊંચામાં ઊંચું તત્વજ્ઞાન, સાદામાં સાદા શબ્દોમાં, સુગમમાં સુગમ શૈલીથી સમજાવનારા પુરુષ આપણને મળ્યો. આત્મસિદ્ધિના આ ત્રણ લક્ષણ છે. ઊંચામાં ઊંચું તત્વજ્ઞાન, શુદ્ધ પરમ શુદ્ધ તત્વજ્ઞાન, તત્વનો પરિચય, તત્વનો બોધ, તો એ તત્વ સંપૂર્ણ પૂર્ણ તત્વ. સાદામાં સાદા શબ્દો, જે શબ્દો સમજવા માટે કોઈ પંડિતોની કે ડિક્શનરીની કે કંઈ આવશ્યકતા નથી. આ શબ્દો આપણા પોતાના રોજબરોજના જીવન વ્યવહારનો જે શબ્દોનો અર્થ, જે શબ્દોના ભાવ, જો આપણું વિશુદ્ધ અંતઃકરણ હોય, નિર્મલ ચિત્ત હોય, તો આપણે એ ભાવને પકડી શકીએ. અને સુગમમાં સુગમ શૈલી, સુગમમાં સુગમ શૈલી એ પ્રશ્નોત્તરની શૈલી, જિજ્ઞાસુને સમાધાન આપવાની શૈલી. એક તત્વજ્ઞાન તત્વની રૂપે પીરસા જ કરો તમે, એ શુષ્ક બની જશે, કારણ કે એ તર્ક, ન્યાય, નય, પ્રમાણ એના આધાર ઉપર આવા શાસ્ત્ર ગ્રંથો તો ઘણા લખાઈ ગયા. ઉચ્ચ તત્વજ્ઞાન છે પણ શૈલી સુગમ નથી. કારણ કે ક્યાંક એક નહીંથી કહેવાયું હોય, ક્યાંય કોઈ પ્રમાણથી કહેવાયું હોય, કોઈ કોઈ તર્ક લેવામાં આવ્યો હોય, ક્યાંય કોઈ ન્યાય લેવામાં આવ્યો હોય, વાત એવી થઈ જાય કે સમજનાર એની સાદી પદ્ધતિથી સમજવા ધારે તો શાસ્ત્રને પાર પામી શકે નહીં. ત્યારે અહીંયા તો જિજ્ઞાસુ એવો શિષ્ય ગુરુને પ્રશ્ન કરે અને પ્રશ્નના જવાબ રૂપે, શંકાના સમાધાન રૂપે, એણે જે શંકા કરી છે તે જ શંકાનું સમાધાન, આખું આત્માનું તત્વજ્ઞાન, તત્વબોધ આ જગતની અંદર પૂર્ણ આત્મતત્વ જેને કહીએ, આથી કોઈ બીજું તત્વ નથી શ્રેષ્ઠ, એ તત્વ છ દ્રવ્યમાંનો એક દ્રવ્ય ચૈતન્ય, એ દ્રવ્યની સ્થાપના પરરૂપના શિષ્ય પ્રશ્ન પૂછે કે ભગવાન આ દેખાતો નથી, આને રૂપ નથી, આને આ નથી, આ કેમ ખબર નથી પડતી, વગેરે વગેરે જે કંઈ હોય, એને એણે જે પ્રશ્ન કર્યા છે એનું સમાધાન, સુગમ શૈલી આને કહેવાય, શંકા જન્ય સમાધાન. શંકા કરી, પ્રશ્ન કર્યો અને પ્રત્યુત્તર આપ્યો, એટલે જે જિજ્ઞાસુપણું છે એને જ સમાધાન કરીને શાંત કર્યું અને માર્ગ આપ્યો. તો આવી સુગમ શૈલી એ આત્મસિદ્ધિ શાસ્ત્રની છે. 142 ગાથા આપણે બોલીએ છીએ, પરંતુ આત્મસિદ્ધિ શાસ્ત્રનું શતાબ્દી વર્ષ છે અને થયું કે ચાલો ને આત્મસિદ્ધિનો પૂર્ણ સ્વાધ્યાય કરીએ. ભગવાને એક એક ગાથામાં શું કીધું છે, આવો અમૂલ્ય આપણી પાસે ગ્રંથ છે, એમણે જ કહ્યું છે આત્મસિદ્ધિ શાસ્ત્ર શબ્દ. પરમ કૃપાળુ દેવે પોતે જાતે શાસ્ત્ર શબ્દ વાપર્યો આત્મસિદ્ધિ માટે, આ એક આના માટે લખ્યો છે. પદ એમણે લખ્યા છે, પત્રો એમણે લખ્યા છે, કેટલા અનુવાદ એમણે કર્યા છે, ગ્રંથ પણ લખ્યો છે, મોક્ષમાળા, ભાવના બોધ, 85 એના અનુવાદ છે, સ્વરોદયનો અનુવાદ છે, પદ ઘણા લખ્યા છે પરમાર્થના. પણ આત્મસિદ્ધિ લખ્યા પછી ભગવાને એમાં શાસ્ત્ર શબ્દ ઉમેર્યો છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર તમને મોકલવામાં આવે છે એમ લખ્યું છે. શાસ્ત્ર સંપૂર્ણ છે, આવું શાસ્ત્ર આપણા હાથમાં આવ્યું છે. પર્યુષણ મહાપર્વ જેવું પર્વ છે, શતાબ્દી વર્ષ જેવું વર્ષ છે, આવો યોગ થયો છે, એટલે અહીંયા દશાનિકા મહોત્સવનું આયોજન કર્યું કે આપણે આત્મસિદ્ધિમાં ભગવાનનું કહેવાનું શું છે. રોજ ગાઈએ છીએ, રોજ આત્મસિદ્ધિની ભક્તિ કરીએ છીએ, આ દ્વારા ભગવાન આપણને આ આત્માની મુક્તિનો માર્ગ બતાવે છે. આ શું છે, ચાલો આપણા વિશુદ્ધ અંતકરણથી, ભક્તિભાવથી, એમણે જે કહ્યો છે માર્ગ, એમણે જે બતાવ્યો છે જે ઉપદેશ, એમણે જે શબ્દો કહ્યા છે એના ભાવ ઉકેલવાનો, એના આશયને પામવાનો, એના રહસ્યને સમજવાનો આપણે કંઈ પ્રયત્ન કરીએ. આપણી યથામતિ, યથાશક્તિ, આપણી પાસે કોઈ એવી લબ્ધિ નથી, પણ ભક્તિનું ભાથું લઈને ચાલનાર આપણે બધા છીએ. આપણે બધા બેઠેલા મુમુક્ષુઓ ભક્તિનું ભાથું લઈને બેઠા છીએ, એટલે આપણી દશા તો માનતમ સુરીશ્વરજી જેવી છે કે નાથ, આદિનાથ તીર્થંકરના ભક્તાવરના સ્તવનની અંદર એ કહે છે કે હું તો આ તારા ગુણગાન કેવી રીતે ગાઉં, દેવોના ગુરુ પણ જ્યાં પાછા પડે છે ત્યાં મારી શું શક્તિ. આ મહાસાગરને પાર પામવા માટે થઈને હું તો એક નાના હલેસાની હોડી લઈને આવ્યો છું, મારી પાસે કોઈ સાધન નથી, હું કોઈ જ્ઞાનવંત નથી, હું કોઈ મતિમાન નથી, પણ ભક્તિનું ભાથું છે, તારા પ્રત્યેનો સમર્પણ ભાવ એ જ મારી મૂડી છે, અને એથી જ તારા દર્શાવેલા માર્ગને સમજવા માટે હું મારી અલ્પમતિથી, અલ્પશક્તિથી પ્રયત્ન કરું છું. આ સમજવા માટે આત્મસિદ્ધિ જે મળી અને એની અંદર જેને મળી, જેને કહેવાથી લખી છે એવા સૌભાગભાઈ, એમણે મળ્યા પછી આ આત્મસિદ્ધિ વિશે શું કહ્યું છે. આ ગ્રંથના આત્મસિદ્ધિના મહાત્મ્યનો આપણે વિચાર કરીએ છીએ કે પૂજ્ય સૌભાગભાઈને જ્યારે હાથમાં આવી અને એમણે વાંચી તો એમણે એમનો પ્રતિભાવ શું આપ્યો? 1953 કાર્તક શુદ્ધ સાતમ એમણે પત્ર લખ્યો ભગવાનને. આસોવદ એકમે આત્મસિદ્ધિ લખાણી છે એ પહોંચી ગઈ છે અને કાર્તક શુદ્ધ સાતમે સૌભાગભાઈ પત્ર લખે છે. આત્મસિદ્ધિ ગ્રંથ 14 પૂર્વનો સાર હોય એવો જણાય છે. આત્મસિદ્ધિ ગ્રંથ 14 પૂર્વનો સાર હોય એવો જણાય છે. કોણ લખે છે? સૌભાગભાઈ. 30-30 વર્ષ થયા અનેક શાસ્ત્રોના પારગામી હતા સૌભાગભાઈ. સાયલામાં 15-20 જણાનું આખું મંડળ હતું અને એની અંદર આ ગોસડિયા અને આવા બધા એવા જબરજસ્ત શાસ્ત્રના અભ્યાસીઓ હતા બધા અને યોગા અભ્યાસીઓ હતા બધા. એટલે 14 પૂર્વ શું એ મને તમને ન ખબર હોય, પણ અમને ખબર હતી એટલે એને લખ્યું છે 14 પૂર્વનો સાર. 14 પૂર્વ શું છે? હું તથા ગોસડિયા નિત્ય વાંચીએ છીએ. હું તથા ગોસડિયા નિત્ય વાંચીએ છીએ. ઘણો આનંદ આવે છે. ફરી બીજા ગ્રંથની માગણી કરીએ એવું રહ્યું નથી. પેલા આત્મસિદ્ધિ વિશેનો અભિપ્રાય આપ્યો અને પછી પોતે જે વારંવાર 10 વર્ષથી આ બાપા રોજ પત્રો લખતા હતા. કૃપાળુદેવને કેટલા પત્રો લખ્યા છે? 1000 ઉપરાંત પત્રો લખ્યા છે સૌભાગભાઈ 9 વર્ષના ગાળામાં. વિચાર કરો, આપણે આટલું આજે આપણી પાસે સાધન સામગ્રી છે અને આપણી જિજ્ઞાસાથી આપણે કયા જ્ઞાની સાથે આવો જ્ઞાન વ્યવહાર કર્યો અને એની અંદર કેવા કેવા પ્રશ્નો નીકળે તત્વના. આખું વિતરાગ દર્શન છાનબીન કરી નાખ્યું છે સૌભાગભાઈ. અને એવા આપણી પાસે કૃપાળુદેવે જવાબ આપ્યા એવા 250 ઉપરાંત પત્રો આ વચનામૃતમાં સંગ્રહિત થયા છે. બાકીના તો કેટલાય પત્રો આપણી પાસે કોઈ ઉપલબ્ધ નથી. અને એ પત્રોની અંદર જયારે જોઈએ ત્યારે એમ થાય કે આખા વિતરાગ દર્શન અને જીનાગમને આર પાર અને ઓતપ્રોત થયેલા પુરુષોએ આની અંદર એવા એવા પ્રશ્નો એવા રહસ્યો ઉદઘાટિત કરી નાખ્યા છે. ઓહો, શાસ્ત્રોના શાસ્ત્રો વાંચીને પાર ન પમાય એવી વાતો સૌભાગભાઈ અને કૃપાળુદેવના એકમાત્ર પત્ર વ્યવહારનું જો અવલોકન કરવામાં આવે તો પણ અદભુત માર્ગ આપણને મળે. એ લખે છે અને આટલા સમાધાન લખ્યા પછી એ હવે એને કેવું સમાધાન થયું? આત્મસિદ્ધિ ગ્રંથ વાંચતા એને પોતાને હૃદયમાં શું પ્રતીતિ થઈ? તો કે ફરી બીજા ગ્રંથની માગણી કરીએ એવું રહ્યું નથી. હવે પ્રભુ અમે તમારી પાસે બીજો કોઈ ગ્રંથ માગીએ એમ નથી. બસ લાસ્ટ આ જે કાંઈ છે એ પૂર્ણ અમને પ્રાપ્ત થઈ ગયો છે. આવો એને સંતોષ, આ ઉપલબ્ધિનો સંતોષ. જેણે માગ્યો કે અમને કાંઈ એવું આપો, અમે મનુષ્ય જીવનને સફળ કરી જઈએ, અમારા આત્માની સિદ્ધિ કરી જઈએ. આ સૌભાગભાઈએ આત્મસિદ્ધિ શાસ્ત્રને સિદ્ધિ શાસ્ત્ર કીધું છે કે ગમે તેવો મુમુક્ષુ જો ભાવનાથી આની આરાધના કરે તો એના આત્માને સિદ્ધ કરીને પછી જાય. હવે કે છે અમારે બીજા ગ્રંથની માગણી કરી એમ નથી. પ્રભુ આમાં જ અમને પૂર્ણ તૃપ્તિ આ સમાપ્તિ થઈ છે. અદભુત આ એના વચનો. પોષ સુદ 3 બુધવારે લખે છે, આત્મસિદ્ધિ ગ્રંથ ગોસડિયાએ મુખપાઠ કરી દીધો છે. એમની સાથે જે ગોસડિયા હતા એણે મુખપાઠ કરી દીધો છે. મારે પણ દોહા 101 મુખપાઠ થયા છે, બાકીના થોડે થોડે કરું છું. રોજ રાત ને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવા મન થતું નથી. જુઓ, કાર્તક મહિના પછી પોષ મહિનાની સ્થિતિ. ગોસડિયા વિદ્વાન છે, એને ગ્રંથ મોઢે થઈ ગયો. સૌભાગભાઈ નિખાલસતાથી લખે છે કે મને તો હજુ 101 દોહા મોઢે થયા છે, હજી બાકીના રોજ ચાલે છે. રાત ને દિવસ ઉપયોગ એમાં જ રહે છે. સૌભાગભાઈ દુકાને બેસતા હતા કે નહીં? એને વેપાર પરિવાર ઘર બહાર બધો વ્યવહાર હતો કે નહીં? હતો. ઉપયોગ ક્યાં હતો? આપણે મુમુક્ષુને પરમાર્થની સાધના કરવી છે ને, એટલે આપણને તો આ ખબર નથી કે જીવનો ઉપયોગ જે રહેવો જોઈએ એ શેમાં રહેવો જોઈએ. કર્મ અનુસાર, ઉદય અનુસાર પ્રવૃત્તિ તો થયા કરે, જે થતી હોય તે થાય, પણ ચિત્તનો ઉપયોગ, આત્માનો ઉપયોગ જે છે, અંદર રહેલું ચૈતન્ય છે, જ્ઞાન દર્શન એનું લક્ષણ છે ઉપયોગો જીવ લક્ષણમ, એ તો હર કોઈ પ્રવૃત્તિ કરતા 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 એમાં જ રહેવું જોઈએ. મન મહિલાનું રે, વાલા ઉપરે રે, બીજા કામ કરંત. મહિલાનું ચિત્ત પ્રતિવતા નારીનું, જેમ યશો વિજયજી મહારાજ ફરમાવે છે કે અનેક કામ કરતા કરતા એનો ઉપયોગ તો એના પતિમાં હોય, એમ આ જ્ઞાનાક્ષેપકવંત સદગુરુનો બોધ જેને પ્રાપ્ત થયો છે, એવો જ્ઞાનાક્ષેપકવંત એવો મુમુક્ષુ, એના ઉપયોગની ધારા, એના ચિત્તની ચૈતન્ય ધારા, એ જગતના અનેક વ્યવહાર કરતો હોય, અનેક કામ કરતો હોય, પરંતુ એનો ઉપયોગ તો સદગુરુના બોધમાં જ ગુમરાતો હોય. રટણ એનું ચાલે, ગોલન એનું ચાલે, આ દશા છે મુમુક્ષુની. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. આ લય લાગી જાય, બ્રાહ્મી વેદના જેને જાગી છે તેને જ જાગી છે. કૃપાળુદેવ લખે છે, આવી વેદના જાગે, અહો રાત્ર એનું ચિંતન, દિવસ ને રાત સૂતા ને જાગતા, સંસારની કોઈ પણ પ્રવૃત્તિ કરતા, દેહ દેહનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે. દેહનું કામ પૂર્વે નિબંધન કરેલા કર્મ ઉદયમાં જે પ્રકારે આવશે તેમ થયા કરશે, એમાં જરા તરા ઉપયોગ દેવાય એટલે વાત પૂરી થઈ જાય. અને આત્માનો ઉપયોગ આત્માના સ્વરૂપના ચિંતવનની અંદર, સતત નિધિધ્યાસન, સતત ધ્યાન. એટલે કૃપાળુદેવે કહ્યું કે જે જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનને ઈચ્છતો નથી, કારણ કે આ સતત ધ્યાનની અંદરની જ એની ભૂમિકા છે. આપણી સ્થિતિ એટલી બધી વિચિત્ર અને ખતરનાક છે, સમજણ નથી જરાય, પરમાર્થની સમજણ નથી, પરમાર્થની દ્રષ્ટિ નથી. પરમાર્થના શાસ્ત્રો જાણીએ છીએ, પરમાર્થ દ્રષ્ટિ અને પરમાર્થના માર્ગની જાણકારી એ બે વસ્તુ ભિન્ન છે. પરમાર્થ દ્રષ્ટિ જેને હોય એને તો જીવનમાં સતત એક એક સમયે સમયે ઉપયોગમય સાધના એની જ ઉપાસના હોય. એટલે આપણે જ્યારે ધર્મક્રિયા કરીએ છીએ ત્યારે પણ ઉપયોગ બહાર હોય છે, સમજવાનું છે. આપણે જ્યારે ધર્મક્રિયા કરીએ છીએ, સામાયક, સ્વાધ્યાય, દેવદર્શન, પૂજા, ચૈત્ય વંદન, પ્રતિક્રમણ, ભક્તિ, ત્યારે ઉપયોગની ધારા બહાર હોય છે. અને મનમાં એમ છે કે હું ધર્મ કરી રહ્યો છું, ઉપયોગ નથી. સાચો મુમુક્ષુ, સાચો સાધક, સાચો જિજ્ઞાસુ, એનું લક્ષણ જ્ઞાની પુરુષ કહે છે કે પરમાર્થ દ્રષ્ટિમાન છે, એટલે સંસારના કાર્યો કરતા કરતા પણ એનો ઉપયોગ આત્મામાં છે, એનું ચિત્ત આત્મામાં છે, એની ચિંતવનની ધારા આત્મામાં છે. નરસિંહ, મીરા, કબીર, રૈદાસ, નિરાંત કોળી, પરમ કૃપાળુ દેવે આ બધાના ઉદાહરણો વચનામૃતમાં આ સૌભાગભાઈના પત્ર ઉપર લખ્યા છે. આવા આવા પુરુષો માર્ગની સમીપ હતા, કારણ કે બહારનો ગમે તે વ્યવહાર કરતા હોય છતાં પણ, એટલે એણે સૌભાગભાઈને પત્ર લખ્યો. મન મહિલાનું રે, યશો વિજયજી મહારાજે કહ્યું તેમ કે આ પ્રકારનું ગમે તે કામ કરતા હોઈએ સદગુરુના બોધમાં જ આપણો ઉપયોગ રહેવો જોઈએ. અહીંયા સૌભાગભાઈ લખે છે કે રોજ રાત ને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવા મન થતું નથી. આત્મસિદ્ધિ વાંચ્યા પછી બીજું કંઈ વાંચવાનું મન થતું નથી. પ્રભુ શ્રી કહેતા કે મને તો કૃપાળુ દેવના વચનો બસ યાદ કરું છું, બાકીનું બધું છાસ બાકડા જેવું લાગે છે. કોઈએ કહ્યું કે આ શાસ્ત્ર ને તે શાસ્ત્ર ને અહીંયા ને તે ને, પણ એ તો કહે છે કે મને ભગવાનના વચનો એવા અંદર રટણ સતત દિવસ ને રાત રહ્યા કરે છે, એ મય છે. બાકીની બધી વાતો, સંસારની વાતો, બીજી વાતો, બધી જગતના બાહ્ય ડાપણની વાતો છાસ બાકડા જેવી લાગે છે, ક્યાંય ચેન પડતું નથી. અહીંયા કે છે આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવા મન થતું નથી. પોષવદ દસમ, પોષ ત્રીજની વાત કરી, પોષવદ દસમના ફરી પત્ર લખે છે. આત્મસિદ્ધિ ગ્રંથ ગોસડીઓ વાંચે છે અને વિચારે છે, એની સાથે જે ગોસડિયા હતા એમની સ્થિતિ કે છે. પેલા એ વાંચતા હતા, હવે વાંચે છે ને સમજાય. એક એક શબ્દ પ્રયોગ ઉપર બરોબર ધ્યાન આપજો કે વાંચે છે ને વિચારે છે. આપણે તો હજી બોલવામાંથી આગળ ગયા નથી હો, ગ્રંથ વાંચવાનું તો આપણે હજી શરૂ જ નથી કર્યું. વિચારવાની વાત તો હજુ આપણાથી ઘણું દૂર છે, હજી આપણે તો એનો પાઠ કરી નાખવાનો, બોલવાનો. અને આપણે સમજીએ છીએ કે બસ આત્મસિદ્ધિ ગ્રંથ ગોસડીઓ વાંચે છે અને વિચારે છે, તેમજ હું પણ તે ગ્રંથ વાંચું છું. દુહા 134 મુખપાઠે કર્યા છે અને વિચારતા ઘણો આનંદ આવે છે. સૌભાગભાઈ કહે છે કેટલા દુહા મુખપાઠ થયા? 134. પોષ મહિનામાં સુદ ત્રીજમાં 101, પોષ વદ દસમ 134. જુઓ આ સૌભાગભાઈ બરાબર, ભગવાન 101 મોડે થયા, 134 કંઠસ્થ થયા. આપણે પૂછવું નહીં આપણને કેટલા કંઠસ્થ છે. વળી 5 મહિના થયા તાવ આવે છે, તે જો આત્મસિદ્ધિ ગ્રંથ આપણે મોકલાવ્યો ન હોત તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. 5 મહિનાથી આ તાવ આવે છે, આ સ્થિતિમાં આત્મસિદ્ધિ ગ્રંથનું સ્મરણ કરવું, આ 65 ઉંમર ઉપરની ઉંમર હશે અને ખાટલામાં પડ્યા છે, વૃદ્ધ અવસ્થા છે. એ જમાનાની અંદર વૃદ્ધાવસ્થા તો જરા વિશેષ હતી ને આકરી હતી, આજે જરા આપણે 65 વર્ષે થોડા લાલ ગલોલા જેવા રાખીએ થોડાક સુખી છે ને એટલે, પણ એવી કલ્પના ન કરવી. એને તો લખ્યું કે અમે તો ખાટલામાં પડ્યા છે. એ લખે છે 5 મહિનાથી આ તાવ આવે છે. આપણે બે દી તાવ આવે તો આત્મસિદ્ધિને કંઈક અહીંથી લઈ જાઓ, હવે પછી સાંભળશું, પછી વાંચશું. અત્યારે પછી આ કકડાટ ક્યાં શરૂ કર્યો? કેસેટ હોય તો બંધ કર. બહુ સમજવા જેવું છે, પરમાર્થ દ્રષ્ટિ જીવનમાં છે કે નહીં, જાતનું અવલોકન કર્યા વિના કંઈ થવાનું નથી. અને નિષ્પક્ષપણે કરવું પડે, અપક્ષપાતપણે પોતાના દોષ જોવા જ પડશે. પોતાના દોષ જોયા નથી ત્યાં સુધી ટળશે નહીં, અને દોષ ટળશે નહીં ત્યાં સુધી આ ગુણોની સંપત્તિનું સર્જન થશે નહીં, આત્મિક ગુણો આવશે જ નહીં. ચૈતન્યના ગુણો એના ઉપર આ બધા દોષના આવરણોને હટાવવા જ પડશે, અને હટે ત્યારે કે આવા આવા જ્ઞાની પુરુષના વચનો વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે એણે જે દોષ હટાવ્યા એવા મારામાં છે. મારી મનોભૂમિકા કેવી? 5 મહિનાથી આ તાવ આવે છે ને, તે જો આત્મસિદ્ધિ ગ્રંથ આપણે મોકલાવ્યો ન હોત તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચી આનંદ આવે છે તેથી જીવું છું. હવે જીવવાની ઈચ્છા જાગી છે, 5 મહિનાનો તાવ છે અને આ બાપાને જીવવાની ઈચ્છા જાગી છે. શું કામ? આ ગ્રંથ આપે મોકલાવ્યો છે, હવે તો આત્મા લઈને જ જઈશ, હવે વહેલા મરવું નથી, તેથી જ જીવું છું. શબ્દ સમજાય છે ને? તો માંડી વાળે, હવે કાંઈ રહ્યું નથી, હે ભગવાન દોરી ખેંચી લે, હવે તો આ સહન થતું નથી, હવે તો કોઈ સગા સંબંધી થાકી ગયા છે, ઘરના પણ મોઢું બગાડી નાખે છે, ત્યારે પોતાને પણ પોતા ઉપર ઇતરાજી આવી જાય એવા આ દેહના દર્દ, અને એ બી આ દેહની વ્યાધિ છે. આવો અનંતવાર દેહ ધારણ કર્યો છે, અનંતવાર છૂટી ગયો છે આત્મત્વ પ્રાપ્ત કર્યા વિના. આને થયું કે આ દેહનું આજે સાર્થકપણાનો મોકો આવ્યો છે, ભલે તાવ આવે, તાવ તાવનું કામ કરે, આપણે તો આત્મસિદ્ધિમાંથી આત્માને પકડી લેવો છે. એટલે કે છે તેથી જીવું છું. આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કંઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી, સર્વ ખુલાસો એટલામાં થાય છે. હવે આ સૌભાગભાઈ પછી આ પાછું લખ્યું, કે હવે તો કાંઈ પ્રભુ પ્રશ્ન પૂછવા જેવો નથી, ને તો આના પ્રશ્નો કૃપાળુદેવ જવાબ લખે ત્યાં ચાર કાગળ આવી જાય. હજી તો એક પત્રનો જવાબ લખે ત્યાં સૌભાગભાઈના ચાર પત્રો આવ્યા હોય. કૃપાળુદેવ ઘણી વાર લખે કે તમારા પત્રો આવે જ છે, એક સાથે પાંચ પાંચ સાત સાતના જવાબ લખીએ, ક્યારેક લખાય ક્યારેક ન લખાય, પણ છતાંય પરમ કૃપાળુદેવે કહ્યું કે તમને તો જે જે વિચાર ઉગે તે તમારે લખી નાખવા, તમે તો લખી જ નાખજો. આણે એમ લખ્યું કે હવે તો કંઈ પૂછવા જેવું રહેતું નથી, આ ધોધ હતો પૂછવાનો. આ બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ છે, જિજ્ઞાસા, પ્રભુ એવું સમાધાન મળતું જાય છે. આત્મસિદ્ધિ વાંચવાથી આવા શાસ્ત્ર પાઠીને હવે કંઈ પૂછવા પણ રહેતું નથી, અને કહે છે સર્વ ખુલાસા એટલામાં થાય છે. પૂછવા પણ નથી એટલે આળસ નથી, ખુલાસા થઈ જાય છે માટે નથી પૂછવું. કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં ને તમારો માર્ગ કયો, તેને જવાબ દેવો એમ ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિ માર્ગ છે, એ કહેવું આપને ઠીક લાગે છે? તો લખજો. હવે તો કોઈ પૂછે કે તમારો માર્ગ કયો, તમારો ધર્મ કયો, તો સ્પષ્ટ આત્મસિદ્ધિ અમારો માર્ગ, આત્મસિદ્ધિ અમારો ધર્મ, બસ આ મારે જવાબ દેવો છે હવે જે પૂછવું એને. કૃપાળુદેવને પાસે પોતાની વડે ડાપણ નથી કર્યું, પૂછે છે કે આવું કહેવું આપને ઠીક લાગે છે? અમે કદાચ કોઈને કહીએ કે આત્મસિદ્ધિ એ જ અમારો માર્ગ છે, તો લખશો. છેલ્લો પત્ર, જેઠ સુદ 14. દેહ ને આત્મા જુદા છે, દેહ જળ છે, આત્મા ચૈતન્ય છે, તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો, પણ દિન 8 થયા આપની કૃપાથી, અનુભવ ગોચરથી બે ફાટ પ્રગટ જુદો દેખાય છે, અને રાત દિવસ આ ચેતન અને આ દેહ એમ આપની કૃપાથી સહજ થઈ ગયું છે. આત્મા પામ્યો આ પુરુષ, એને ભગવાનને જેવું પોતે અનુભૂતિ થઈ, આ અનુભવનો વિષય છે, આ વાદ વિવાદ તર્ક કુતર્ક ચર્ચાનો પ્રશ્ન નથી, ખંડન મંડનનો પ્રશ્ન નથી. કોઈ તાર્કિક ન્યાય આને લગાડવા નહીં, આને અનુભૂતિ ઉપર જ લેવાનું. અને આ પુરુષ કહે છે કે અમને દેહ ને આત્મા જુદા છે આવું સાંભળ્યું તો ઘણી વાર, પણ તે પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નતો, અને હવે તો કેવો બે ફાટ પ્રગટ જુદો દેખાય છે, કે આ દેહ અને આ ચેતન એમ આપની કૃપા દ્રષ્ટિથી સહજ થઈ ગયું છે. હવે તો પ્રયત્ન પણ ન કરવો પડે કે દેહ શું અને ચેતન શું, એટલી ભિન્નતા આ ભેદ જ્ઞાન. એક ભેદ જ્ઞાન શાસ્ત્રીય પરિભાષાનું, વિદ્વાનોની પરિભાષાનું ભેદ જ્ઞાન, માથું દુખવા આવે આપણું એ ભેદ જ્ઞાનમાં, આ ભેદ જ્ઞાન. આ બે જુદા છે પ્રભુ, ચેતન જુદો છે, દેહ જુદો છે, બે ફાટ પ્રગટ જુદા છે. આ તો અમને સહજ આપની કૃપાથી થઈ ગયું છે. આપની કૃપા એટલે આત્મસિદ્ધિની કૃપા, આ ગ્રંથની કૃપા અમને થઈ ગયું છે. વગર ભણીએ, વગર શાસ્ત્ર વાંચીએ, થોડા વખતમાં આપના બોધથી અર્થ વિગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. જે ખુલાસો 25 વર્ષે થાય એવો નહોતો, તે ખુલાસો થોડા વખતમાં આપની કૃપાથી થયો છે. 25 વર્ષ સુધી એમાં પડારી તો અમને જે માર્ગ મળે એમ નહોતો, એ આપની કૃપાથી અમને આ થોડા વખતમાં થઈ ગયો છે. ગોસડિયા વિશે જે કાંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે, તો હવે વખતો વખત બોધ આપવાના પત્રો લખી અને મોટી પાયરીએ ચડાવજો. કારણ કે ગોસલિયા યોગ માર્ગનો હતો, પ્રખર, અનેક રીતે સંશય ઉભા કરે, શંકા ઉભી કરે, અનેક પ્રકારના વિકલ્પો ઉભા કરી દે, એટલે એને પણ ચમત્કારથી જરા સૌભાગભાઈને પણ જાણે અજાણે એમાં આ જગતના જીવોનું આ જ છે, થોડી રીધી સિદ્ધિ, થોડોક ચમત્કાર, થોડોક આ બાહ્ય દેખાવ, થોડોક બાહ્ય ત્યાગ, આહા શું છે આ તો શું છે. સૌભાગભાઈ કે છે બધું હવે નીકળી ગયું, બધું નીકળી ગયું છે, હવે તો વખતો વખત બોધ આપવા પત્રો લખી મને મોટી પાયરીએ ચડાવજો. દેહને આત્મા જેને પ્રત્યક્ષ સહજ બંને પ્રગટ છે એ કે છે હવે મોટી પાયરીએ ચડાવજો પ્રભુ, શેષ રહેલા જે કંઈ કર્મો છે એ પણ નિશેષ થાય, અશેષ બને, હવે કોઈ ભવાંતરનું પરિભ્રમણ રહે નહીં એવી માગણી કરી. મોટી પાયરી કઈ? એ સિદ્ધપદ જ આપી દેજો પ્રભુ, વચમાં ક્યાંય પાછા બે ચાર રાખતા નહીં. હવે અમારે ત્યાં કઈ સંસારમાં રહેવું નથી. આ જીવ સમયે સમયે પર પરિણતિમાં મરી રહ્યો હતો. તો આપ સાહેબના ઉપદેશથી કંઈક ઉધાર થયો છે, વળી આપની કૃપા વડે વિશેષ ઉધાર થશે એમ ઈચ્છું છું. આ દશા અમારી હતી કે સમયે સમયે પર પરિણતિની અંદર આ જીવ મરી રહ્યો છે. આ સૌભાગભાઈએ સંસારી જીવનું આ નિષ્કર્ષ કહી દીધો, પર પરિણતિ, પર વસ્તુ, પર પદાર્થ, પર ભાવ, એમાં મોહ બુદ્ધિ, અહમ બુદ્ધિ, આસક્તિ બુદ્ધિ, આ પર પરિણતિ છે. જ્યારે ત્યારે સ્વનું પરિણમન થવાને બદલે પર લક્ષી પરિણમન થાય છે.